ट्रैक नंबर 4 जीव चेतन नायक विषय प्रमत के अप्रमत नहीं एवं नायक स्वभाव विषय जानू छे ने तो थई जाओ तैयार पूज्य बिनश्रीनी तत्व चर्चा सांभळवा।
સકળ તરંગ મોક્ષરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ ને કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગુઠે અમૃત છે લગતી તણા ગંડા ગુરુ તમને સમજે તો સદા નીચે પડતા
ભગવાન શું છે અવ્યક્ત મુક્ત ભાવ છે આત્માના તો પર્યાયમાં ભાવ આવતો નથી એની કેવી રીતે ઝાંખી કરવી એની કેવી રીતે
શક્તિમાં પૂર્ણ છે એ પૂર્ણ હોય તો એમાંથી પૂર્ણતા પ્રગટે છે જો પૂર્ણ પૂર્ણ સ્વભાવ જો ન હોય તો પૂર્ણતા આવી નહીં અનંત કાળથી એનો સ્વભાવ પૂર્ણ પરમાત્મ સ્વરૂપે જ છે એમાં એક અંશ પણ જો ઓછો થાય તો એ હોય જ નહીં જે પૂર્ણ હોય તે જ પૂર્ણ રૂપે પ્રગટે છે દ્રવનું મૂળ શાશ્વત સ્વરૂપે એવું હોય જે દ્રવને કોઈ પરદ્રવ હાનિ કરી શકતું નથી એ દ્રવને કોઈ વિઘ્ન કરી શકતું નથી એના સ્વભાવોને કોઈ ખંડન કરી શકતું નથી એનું નામ જ સ્વતસ્થિત દ્રવ કહેવાય એનું નામ જ સ્વતસ્થિત સ્વભાવો કહેવાય એવા સ્વતસ્થિત દ્રવ અને સ્વતસ્થિત સ્વભાવોને કોઈ પણ ખંડન કરી શકતું નથી એને કોઈ નાશ કરી શકતું ભલે દેખાતું નથી જે છે એમાંથી જ પ્રગટે છે જે પૂર્ણ હોય તો જ પૂર્ણ પ્રગટે છે પૂર્ણ જે કેવળ જ્ઞાન થાય છે પૂર્ણ પ્રગટ પરમાત્મા પૂર્ણતામાંથી જ થાય છે પૂર્ણ હોય તો જ પૂર્ણતા આવે માટે પોતે અંદર સ્વભાવ ઓળખીને અંદર પ્રતીત કરે કે હું પૂર્ણ જ છું અપૂર્ણતા હોય એમાંથી અપૂર્ણતા જ આવે પૂર્ણતામાંથી પૂર્ણતા આવે એ મૂળ જ પૂર્ણ છે એનું બસ પૂર્ણતાને લક્ષ્ય જ શરૂઆત એ પૂર્ણ એમ કે કેવળ જ્ઞાન પ્રગટ કરવી પૂર્ણ પર્યાય લખે પૂર્ણ દ્રવ જ પૂર્ણ છે એ દ્રષ્ટિ જ તારી પૂર્ણ ઉપર કર તો એમાંથી પૂર્ણ પ્રગટ થશે દ્રવ મૂળ વસ્તુ જેને કહેવાય કે જે પરિપૂર્ણ જ હોય તેના સ્વભાવ પરિપૂર્ણ જે દ્રવ પરિપૂર્ણ એને કોઈ વિઘ્ન એને કોઈ નાશ કરી શકે જ નહીં એનું નામ દ્રવ કહેવાય
સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે
સુસંતો પણ એને ઈચ્છી રહ્યા છે સુસંત સુસંતો પણ એને વારંવાર એમાં પરિણિત વારંવાર એનું ધ્યાન કરે છે એવું સુખધામ અનંત એવું આત્માનું સુખધામ જે સંતો જેનું ધ્યાન કરી રહ્યા છે એ કરવા જેવું સુખધામ અનંત સંત દિન રાત્ર રહે તદ ધ્યાન દિવસ ને રાત સંતો એના ધ્યાનમાં જ રહે છે દિન રાત્ર રહે તદ ધ્યાન પ્રશાંતિ અનંત સુધામય જેમાં અનંત સુધામય પ્રશાંત જેમાં શાંતિ અનંત શાંતિ નો સાગર છે એવી પ્રશાંતિ સુધાથી ભરેલી અમૃત અમૃત સ્વરૂપ ચૈતન્ય જે અમૃત સ્વરૂપ છે એ સુધામય જેમાંથી
શાંતિ નો સાગર ઉછળે છે. એવું ચૈતન નો સુખ નું ધામ છે એમાં શાંતિ નો સાગર ઉછળે. પ્રણમો પદ તે વર્તે તે પદ સદાને મતે જયવંત વર્તે. પ્રણમો પદ તે વર્તે તે પદ જયવંત વર્તે. તે પદ બધાના બધામાં પ્રધાન તે મુખ્ય પદ તે જ છે. એ જ કરવા જેવું સંતો જેનો દિન ને રાત ધ્યાન કરી રહ્યા છે. સંતો જેમાં ક્ષણે ક્ષણે અંતર્મૃતે અંતર્મૃતે સ્વરૂપ સ્વરૂપમાં જાય છે. હિંસા કરે છે સુસંતોજે ને છીએ. સુસંતોજે નું ધ્યાન આત્મા સુખ નો ભાવ આત્મા બધું આત્મા છે. સુધા નો સુધા થી ભરેલો આત્મા બહાર ની સુધા નથી ચારિત્ર ની દશા પણ એવી પ્રગટ થઈ ગઈ છે. ક્ષણે ક્ષણે અંતમાં જાય છે એમ સહજ દશા પ્રગટ થઈ ગઈ છે. સમ્યક દર્શન થી માંડીને કેવળ મૌન્ય નું સ્વરૂપ સમ્યક દર્શન નું સ્વરૂપ કેવળ નામ નું સ્વરૂપ બધું સ્વરૂપ ગુરુદેવ બતાવ્યું છે. ગુરુદેવ ના જેટલા ગુણગાન કરે એટલા ઓછા પોતે તે સ્વરૂપ ને અનુભવી પ્રગટ કરીને બીજાને માર્ગ પોતે એની વાણીમાં એટલો અનુભવ અનુભવ રસ કરેલી વાણી ની પ્રગટ કરે છે.
ભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવો જ્ઞાન છે જે તથા મહત્વ થાય
કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન પોતાના નિજ સ્વભાવ નો એક બીજાને જ્ઞાન વર્તે પરિપૂર્ણ ભરેલો આત્મા એ પરિપૂર્ણતા જેને પ્રગટ થઈ છે એવા કેવળ જ્ઞાન એને કેવળ જ્ઞાન કહેવાના. પ્રગટ થયેલું કેવળ જ્ઞાન અને એનામાં જે અંશે પોતે પોતાના સ્વભાવ ને ગ્રહણ કરીને તે સ્વાનુભૂતિ પ્રગટ કરી એમાં પણ કેવળ જ્ઞાન સમાઈ ગયું છે. અને પ્રગટ થયેલું કેવળ જ્ઞાન એ પણ કેવળ જ્ઞાન બે અક્ષરો પોતાના સ્વભાવ નું જેમાં પણ જ્ઞાન વધે છે એમાં આખું કેવળ જ્ઞાન સમાયેલું છે. અખંડ નાયક જેમાં પરમ તેમાં જેની સ્વાનુભૂતિમાં છે કેવળ જ્ઞાન પરિણતિ રૂપે જેને કેવળ જ્ઞાન વિતરાગ દશા પ્રગટ કરી કેવળ જ્ઞાન દેહ દેહ છતાં દેહ હોવા છતાં નિર્માણ વિતરાગ દશા ને જેને પ્રગટ અનુભૂતિ રૂપે કેવળ જ્ઞાન ને પ્રગટ પરિણતિ રૂપે કેવળ દેહ છતાં દેહ હોવા છતાં જેને નિર્માણ
જ્ઞાન લક્ષણ થી જણાય છે. પછી બીજા પણ જે લક્ષણો કહેવામાં આવે છે કે હું આનંદમય છું, હું નિર્વિકલ્પ છું, અખંડ છું, દૂર છું, પરિપૂર્ણ છું, તો એ બધા લક્ષણો એને ક્યારે પ્રમાણ રીતે ખ્યાલમાં આવવા માંડે?
એ જ્ઞાયક લક્ષણ છે. હું તત્વ છું, જે તત્વ હોય પૂર્ણ જ હોય. તત્વ કઈ એવું કઈ તત્વ એવું જરૂરી ન હોય. હું પરિપૂર્ણ છું એમાં એને બધું ભેગું સમજાય છે. જે પોતે આ સુખ સુખ ને ઈચ્છી રહ્યો છે એ સુખ ક્યાંય બહાર થી નથી. એ સુખ સ્વરૂપ હું છું એ બધું એને આવી જાય છે. હું સુખ સ્વરૂપ છું, શાંતિ સ્વરૂપ છું. આ વિકલ્પ છે બધી આકુળતા છે. હું નિર્વિકલ્પ તત્વ છું. જે શાસ્ત્રમાં કીધું છે એમને કે હું પોતે નિર્વિકલ્પ તત્વ છું. વિકલ્પ વગર જે શાંતિ હોય આ વિકલ્પ ની ઝાડમાં આકુળતા છે. બધી આકુળતા થી જુદો હું નહીં. આકુળતા વગર નિરાકુળ સ્વરૂપ એમ નહીં, પણ મારામાં આનંદ ગુણ છે. આનંદ ગુણ એને દેખાતું નથી. એ તો એને અમુક રીતે નક્કી કરે છે. જ્ઞાન લક્ષણ એવું છે કે એને ગ્રહણ થઈ શકે છે. માટે આત્માને જ્ઞાનથી જાણવું એમ કેવળ પરમ છે. આનંદ એને દેખાતો નથી. આકુળતા વગરનો હું નિરાકુળ એવું એને ગ્રહણ થઈ શકે. પણ હું આનંદ લક્ષણ છું એ આનંદ એને દેખાય નહીં. તો પણ એ અમુક જાતનું યથાર્થ પ્રમાણથી યથાર્થ જ્ઞાનથી જાણી શકે છે. સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે. પણ જ્ઞાન લક્ષણ તો એવું જ છે કે એના અનુભવમાં આવે એવું છે. એના અનુભવ એટલે સ્વાનુભૂતિ નો અનુભવ નહીં, પણ જ્ઞાન લક્ષણ એને જણાય.
એટલે ચેતનતા એટલી સ્પષ્ટ છે કે એને ઓળખવી હોય તો ઓળખી શકાય
એવી ચેતનતા સ્પષ્ટ બને છે, પોતે ઓળખતો નથી એવી ચેતનતા સ્પષ્ટ. જિજ્ઞાસા કરવી, મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ હશે, મને કેમ પ્રગટ થાય, વિભાવ ની મહિમા ગૌણ કરીને સ્વભાવ ની મહિમા પ્રગટ કરો, કેમ હું ચૈતન્ય છું એ જાતનો વારંવાર અભ્યાસ કરવો. ચૈતન્ય સ્વભાવ માં આવે છે ને સમતા, રમતા, વૃદ્ધતા, નાયકતા, સુખભાવ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવલા. એ રીતે ચૈતન બધાને અનુભવ ખ્યાલમાં આવી શકે એવું છે. નાયકતા સ્વભાવ, નાયકતા છે સમતા, રમતા, રમ્ય સ્વભાવ છે. વેદકતા અમે વેદનમાં આવે છે, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ. એ ચૈતન્યતા એવી છે બધાને ગ્રહણ થાય એવી છે, પણ પોતે ગ્રહણ કરતો નથી. પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય, પણ આનાદીનો ઉપરના અભ્યાસમાં પડ્યો છે ને તે ગ્રહણ થતું નથી. પોતા તરફ નો અભ્યાસ કરે તો પોતાની સમીપ જ છે, પોતે દૂર નથી.
જાગતો ઉભો છે એ તો શક્તિરૂપ છે, અને જાગતો કેવી રીતે કેવો
જાગતો છે એ કઈ એને કોઈ કઈ ભણાઈ નથી ગયો. એનો જ્ઞાન સ્વભાવ તો જાગતો જ છે, જ્ઞાન કઈ દબાઈ નથી ગયું. જ્ઞાન સ્વભાવ નાયક પોતે જાગૃત, એ પોતે બહાર લક્ષ કર્યો, પુરુષાર્થ બહાર નો કરે છે, એટલે જાણે હું ખોવાઈ ગયો લાગે, પણ જાગ્રત જ છે, જાગતો છે. નાયક એનો જ્ઞાન સ્વભાવ કઈ હણાઈ નથી ગયો. નાયક પોતે અનાદિ અનંત શાશ્વત હોય, જાગતો જ છે, સ્વભાવ નો ઘાત નથી, તે માટે જાગતો. શક્તિ ખરો, પણ એનો સ્વભાવ નાયક સ્વભાવ છે એ જાગ્રત. શક્તિ નો અર્થ એવો નથી કે કઈ આમ શક્તિ પડી છે, કઈ કઈ કરતો નથી, એમ નાયક તો જાગતો જ છે.
હવે શુદ્ધ મમત્વ હું જ્ઞાન દર્શન થી ભરેલો આત્મા છું, એક શુદ્ધ છે આત્મા, અનાદિ અનંત શાશ્વત છું, ચૈતન્ય જ્યોતિ જાત બધી જળ છે, આ દેખાય ચૈતન્ય જ્યોતિ અનાદિ અનંત શાશ્વત પ્રત્યક્ષ જણાય એવો છે, પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ જ્યોતિ છે, અનાદિ અનંત છે, નિત્ય ઉદયરૂપ છે, કઈ કઈ છાનો નથી, નિત્ય પ્રગટ જ છે, ઉદય થયેલો આત્મા છે. ઉદય તો એને અનુભવ નથી આવતો, અનુભવ થાય તો ઉદય કહેવાય, પણ સ્વભાવ થી ઉદયરૂપ છે, નિત્ય ઉદયરૂપ છે, પ્રત્યક્ષ ચૈતન્ય જ્યોતિ છે. ચૈતન્ય સ્વભાવ જ્ઞાન કઈ સ્વભાવ વાળો છે, એનો સ્વભાવ જ્ઞાન થી ભરાય ગયો, ચૈતન્ય પ્રત્યક્ષ અનુભવમાં આવેલો છે, એવો એક સ્વરૂપ આત્મા છે, અખંડ જ્યોતિ છે, એમાં ખંડ નથી પડતો, એવો આત્મા છે. વિજ્ઞાન કરવા જેવો છે, બીજું બધું અનાદિથી જે પરિણમન થઈ રહ્યું છે, પરિણમન બધું પર સાથેની એકતાનું છે. આ ચૈતન્ય એક સ્વરૂપ આત્મા શુદ્ધ ચૈતન્ય જ્યોતિ છે, એ ગ્રહણ કરવા જેવો છે. અનાદિ અનંત શાશ્વત ચૈતન્ય છે, પ્રત્યક્ષ છે, દેખાતો નથી તો પ્રત્યક્ષ, પોતે પ્રત્યક્ષ છે, છાનો નથી, પરોક્ષ તો એ અપેક્ષા કહેવાય છે, પરોક્ષ કેવળ જ્ઞાની અપેક્ષા કહેવાય છે. વેદન તો પ્રત્યક્ષ થાય છે, સ્વાનુભૂતિ પ્રત્યક્ષ જ્યોતિ, આ જ્યોતિ બહારની જ્યોતિ ને આખું ચૈતન્ય છે, એવો આત્મા છે. એવો એક સ્વરૂપ આત્મા શુદ્ધાત્મા, એને ગ્રહણ કરે ને એની મહિમા આવે તો બધી વિભાવ પરિણતિ થી એનો રસ ઉતરી જાય, અને આ ચૈતન્ય મહિમા આવે તો એવો એક શુદ્ધ આત્મા છે. એક છે એ શુદ્ધાત્મા, બધી પ્રક્રિયાથી પાર ઉતરેલો છે. એને કઈ આપી શકતો નથી, એમાંથી કઈ લઈ શકતો નથી, એનો એ આધાર નથી, એવો આત્મા છે. એ બધી પ્રક્રિયાથી પાર ઉતરેલો આત્મા એવું ચૈતન તત્વ છે. એ તત્વ ને ગ્રહણ કરવાનું એમાં દ્રષ્ટિને સ્થાપીને એ જ કરવાની. જેટલું આ જ્ઞાન છે તેટલું જ પરમાર્થ કલ્યાણ છે સમીક્ષામાં. જેટલું આ જ્ઞાન છે એટલું જ પરમાર્થ કલ્યાણ, એટલું જ સત્ય છે, એ જ કરવા જેવું છે. એમાં તું પ્રીતિકાર, એમાં તું અનુભવ, એમાં તું પ્રીતિ વાળો થા, એમાંથી ઉત્તમ સુખ જગડશે. બધું એમ જ છે, એ જ કરવામાં છે. પૂરો આત્મા છે, મૂળ માર્ગ એક જ છે. ભેદ જ્ઞાન કરી ચૈતન્ય દ્રવ્ય ઉપર દ્રષ્ટિને સ્થાપી જે અનંત ગુણો છે લક્ષમાં રાખી, એમાં પર્યાયો થાય બધું લક્ષમાં જ્ઞાનમાં લઈને દ્રષ્ટિએ અભેદ ચૈતન્ય ઉપર સ્થાપવા દેવી છે. હું ચૈતન્ય છું, ચૈતન્ય છું, હું નથી જીતું છું. વિકલ્પ આવે પણ હું એનું જાણનારો છું. જ્ઞાન બધું કરું પણ દ્રષ્ટિ એક ચૈતન્ય ઉપર સ્થાપવા દેવી છે. છઠ્ઠી કથા નથી અપ્રમત, જે એક નાયક ભાવ છે. એક નાયક ભાવ ને ઓળખો, એ પર્યાય ના ભેદો માં પણ એક નાયક ને ઓળખી દો.
છઠ્ઠી કથા માં પ્રમત અપ્રમત રહીત ધ્રુવ નાયક કયો તે તો સમજાય છે, પણ પછી બીજા ફકરામાં કહે છે કે નિરાકાર અવસ્થામાં નાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી નાયક જ છે. તો અહીં ધ્રુવ નાયકની વાત ચાલે છે, છતાં બીજા ફકરામાં અવસ્થાની વાત કેમ લીધી? શું અવસ્થા સમજાવવાની છે કે ત્રિકારી નાયક સમજાવવો છે? આમાં પહેલા અને બીજા ફકરાના નાયક એક જ છે કે જુદા છે?
નાયક એક જ છે, આચાર્ય ને નાયક જ સાબિત કરવો છે. એક નાયક જે અનાદિ થી જે નાયક છે, જે અનાદિ નો નાયક છે, વિભાવ અવસ્થામાં જે નાયક છે, અને પ્રમત અપ્રમત અવસ્થામાં જે નાયક છે, એ જ નાયક નયાકાર અને સ્વરૂપ પ્રકાશન ની અવસ્થામાં એ જ નાયક છે. આચાર્યદેવ કે છે કે અનાદિ થી જે વિભાવ ના પર્યાય થયા એમાં એક નાયક જ રહ્યો છે. અનાદિ થી નાયક પણ એનો બદલા સ્વતઃ નાયક છે, એ નાયક જ રહ્યો છે. પ્રમત અપ્રમત ની જે એની ચારિત્રની દશા છે, એ ચારિત્રની દશા જે છે એમાં પણ એક નાયક જ. ચારિત્રની જે છઠ્ઠી સાતમી ગુણસ્થાને મુનિઓ ઝૂલે છે, ક્ષણમાં સ્વાનુભૂતિ અને ક્ષણમાં બહાર આવે એવી પર્યાયોની જે સાધનાની દશા, જે મુનિની ચારિત્રની દશા, એમાં પણ નાયક તો દ્રવ્ય રૂપે દ્રવ્ય નાયક જ રહ્યું છે. એ દ્રવ્ય રહ્યું છે એવી રીતે તો કે એમાં તો એ જ્ઞાયક અશુદ્ધ નથી થયો, અનાદિ થી અશુદ્ધ નથી થયો. તો જ્ઞાન ની અપેક્ષા ઓલું ચારિત્ર ની અપેક્ષા, અને એવી રીતે શુદ્ધ ઉપાસવામાં આવતા શુદ્ધ જ છે. એ દર્શન ની અપેક્ષા એ જ્ઞાયક છે, દ્રવ્ય દ્રષ્ટિ ની અપેક્ષા. એ દ્રવ્ય અનાદિ થી સ્વભાવે પણ જ્ઞાયક છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરી માટે જ્ઞાયક છે. ચારિત્ર ની અવસ્થામાં પણ એ જ્ઞાયક છે. તો જ્ઞાન ની અવસ્થામાં જ્ઞેયાકાર થયો તોય પણ એ જ્ઞાયક છે. એ જ્ઞેયો ને જાણે છે તો પણ જ્ઞાયક એ જ્ઞાયક ફીટતો નથી. સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં જાય તો એ જ્ઞાયક છે, અને જ્ઞેયોને જાણે તો એ જ્ઞાયક છે. એ જ્ઞેયોને જાણતા એમાં અશુદ્ધતા નથી આવતી. જેમ એને વિભાવ અવસ્થામાં કે પ્રમત અપ્રમતમાં એમાં કઈ તો એ જ્ઞાયકને કઈ અશુદ્ધતા નથી. એ ભેદ થયા તો પર્યાયના ભેદો થાય છે, દ્રવ્યમાં નથી. એમ એ સ્વતસિદ્ધ જ્ઞાયક છે. બહાર જાણવા ગયો એટલે એને જ્ઞાયક જ્ઞાન વધી ગયું, કે જ્ઞાનમાં કઈ અશુદ્ધતા આવી ગઈ એવું નથી, અને અંતરમાં ગયો એટલે જ્ઞાયક કઈ સ્વરૂપ પ્રકાશ અને સ્વાનુભૂતિની દશામાં ગયો તો એ જ્ઞાયક દ્રવ્ય અપેક્ષા એ જ્ઞાયક જ છે. એક પર્યાયની શુદ્ધતા લીનતા થાય એ એક વાત જુદી છે, બાકી જ્ઞાયક તો જ્ઞાયક છે, જ્ઞેય જાણે તો જ્ઞાયક. કરતા કર્મ પોતે પર્યાય પ્રગટ થઈ એની સ્વરૂપની પ્રકાશ એની એટલે એમાં પર્યાય નથી સાબિત કર્યું, જ્ઞાયક સાબિત કર્યું છે કે એની સ્વરૂપ પ્રકાશ નિર્વિકલ્પ દશામાં ગયો તો એ જ્ઞાયક તો જ્ઞાયક છે. ભલે એની સાધનાની પર્યાય એની વેદનની પર્યાય સ્વાનુભૂતિ રૂપે થઈ તો એ જ્ઞાયક તો જ્ઞાયક છે. જ્ઞાન બાર જ્ઞેયને જાણે તો એ તો જુદો રહીને જાણે છે, એમાં કઈ જ્ઞેય કૃત શુદ્ધ એને આવતી નથી, એ તો એ જ્ઞાયક જ છે. એની શુદ્ધિ અશુદ્ધિ તો એની પર્યાયમાં ચારિત્રની અપેક્ષાએ થાય છે, જાણવાની અપેક્ષાએ એમાં શુદ્ધતા શુદ્ધતા જ્ઞાનને જાણવામાં આવતી નથી. એ બહાર જુદો રહીને નાયક પોતે સ્વરૂપ પોતા તરફ નાયકની હાજરી નાયકની ધારા રાખીને જાણે છે, એમાં અશુદ્ધતા આવતી નથી. પણ અનાદિથી એ એકમેકથી ને જાણતો હતો તો એમાં એની દ્રવ્યમાં કઈ એની અશુદ્ધતા નથી આવતી. એ જાણે તો જ્ઞાયક, ઈ અમત અપ્રમત અવસ્થામાં એ જ્ઞાયક, વિભાવ અવસ્થામાં આનાથી તો એ જ્ઞાયક, ઈ દ્રવ્ય અપેક્ષા એ બધી રીતે જ્ઞાયક છે. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પડે તો એ જ્ઞાયક છે. એ કરતા કર્મ એને પર્યાયની વાત ન કરે, પર્યાય કઈ ને જ્ઞાયક બતાવવું છે કે જ્ઞાયક સ્વાનુભૂતિમાં ગયો સ્વરૂપનું વેદન કરે નિર્વિકલ્પ દશામાં તો એ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞાયક જે અનાદિનો વસ્તુ સ્વરૂપે છે એ જ્ઞાયક છે. એમાં જે મૂળ વસ્તુ જે છે એ મૂળ ચૈતન્ય એના દ્રવ્ય અને પર્યાય એવા બે પ્રકાર, તો એ મૂળ વસ્તુ જે છે એ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. પર્યાય પર્યાય પલટા એ દુદ્વ છે, જ્ઞાયક જ્ઞાયક જ છે. જ્ઞાનમાં બહાર જઈને એટલે ઉપાય ઓછું થઈને અંદર ગયો વધી ગયો, અથવા બહાર જાજુ જઈને વધી ગયો ને અંદર ઘટી ગયો એવું કઈ નથી, કે એમાં અશુદ્ધ થઈ ગયો જ્ઞાયકાર એમ નથી. એ દ્રવ્ય અપેક્ષા એ જ્ઞાયક તે જ્ઞાયક જ છે. દરેકમાં જે એની દ્રવ્ય દ્રષ્ટિ જે થઈ, દ્રવ્ય તો અનાદિનું છે, એમાં જે દ્રષ્ટિ સ્થાપી એની જ્ઞાનની પર્યાયમાં હોવ કે ચારિત્રની પર્યાયમાં હોવ, ગમે તે પર્યાયમાં હોવ કે દર્શનની પર્યાય, તો એની દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ, તો બધી અવસ્થામાં જ્ઞાયક તો જ્ઞાયક જ છે, અનાદિથી જ્ઞાયક છે. એ જ્ઞાયક રૂપે પરિણમેલો અનંત અનંત શક્તિઓથી ભરેલો છે. એ જ્ઞાયક પોતે સદાને માટે જ્ઞાયક જ રહે છે. એ અંશ ઓલા અંશો છે, અંશી છે, સદાને માટે જ્ઞાયક તે જ્ઞાયક જ છે. પર્યાય ગમે તે પરિણમે તો એ જ્ઞાયક તો જ્ઞાયક છે એમ કેવું છે આચાર્ય. કરતા કર્મ ની કઈ ને એને પર્યાય નથી બતાવી, જ્ઞાયક જ બતાવવો છે. સ્વરૂપ પ્રકાશનમાં જ્ઞાયક ને જ્ઞાયાકારમાં જ્ઞાયક, પ્રમતમાં જ્ઞાયક ને અપ્રમતમાં જ્ઞાયક, વિભાવની ગમે તે અવસ્થાઓમાં જ્ઞાયક તે જ્ઞાયક, અનાદિથી જ્ઞાયક તે જ્ઞાયક. સાધનાની પર્યાય પ્રગટ થઈ તો જ્ઞાયક તો જ્ઞાયક છે. કરતા કર્મ નો અનન્યપણ એટલે કરતા પોતે અને કર્મ એની પર્યાય છે. એ અનન્યપણું એટલે પર્યાયની અપેક્ષાએ અનન્યપણું છે, એમ કે પર્યાય કઈ એનામાં નથી ને, પર્યાય પ્રગટ થઈ છે સ્વરૂપ પ્રકાશની, ભલે પ્રગટ થઈ છે સ્વાનુભૂતિની પર્યાય પ્રગટ થઈ છે, એ કરતા કર્મનું અનન્યપણું છે તો એ જ્ઞાયક છે. એમ કે કરતા કર્મ એમાં પોતે સ્વરૂપ પ્રકાશનની પર્યાય પ્રગટ કરી કર્મ પણે, એ કર્મ એટલે પર્યાય એનાથી કઈ એ તદ્દન ભિન્ન નથી, કોઈ અપેક્ષા એને અનન્યપણું, અમુક અપેક્ષા એ અનન્યપણું છે, તો પણ એને પર્યાય અનન્યપણે હોય તો એ જ્ઞાયક તો જ્ઞાયક છે. પર્યાયનું વેદન પોતાને થાય છે તો એ જ્ઞાયક તો જ્ઞાયક છે એમ કેવું છે. જ્યાં અપેક્ષા સમજવી જોઈએ કે મૂળ વસ્તુ છે, ને પર્યાયને કોઈ અપેક્ષા એ અનન્ય કહેવાય, કોઈ અપેક્ષા એને ભિન્ન કહેવાય, કોઈ અપેક્ષા એ અભિન્ન કહેવાય, એની અપેક્ષા જુદી હોય છે.
આમ જે પ્રમત અપ્રમત કહ્યું એ ચારિત્ર વિરુપ સાહેબ કહ્યું, અને કરતા કર્મ પણ કહ્યું એ જ્ઞાન જ્ઞેય વિરુપ સાહેબ કહ્યું. એટલે એમાં જ્ઞાન જ્ઞેય વિરુપ સાહેબ અપેક્ષા એ ભલે સ્વને જાણતો હોવા છતાં એ અનન્ય પણ થયું, તો પણ એ જ્ઞાયક તો જ્ઞાયક જ છે એમ કેવું છે.
જ્ઞાયક તો જ્ઞાયક કરતા કર્મ અપેક્ષા એને પોતે જાણનારો અને એનું કર્મ થયું તો જ નાયક તો નાયક છે. કારણ એ તો કર્મ તો પરિણતિ પ્રગટ થઈ તો જ નાયક તો નાયક છે. પર્યાય પ્રગટ એ પર્યાયમાં પોતે નાયક તો નાયક, પોતાને જાણતો નાયક તો નાયક જે અનાદિનો નાયક નાયક છે. એમાં કઈ એને સ્વરૂપ પ્રકાશન એટલે અહીંયા પર્યાયની વાત થઈ ગઈ, અને પ્રમત અપ્રમતમાં એમ ગયો તો અહીંયા પણ સાધનની જ પર્યાય આવી. અપ્રમત અપ્રમતમાં અપ્રમત દશાય છે એ પણ સાધનાની જ પર્યાય છે. પ્રમત અપ્રમતમાં મુનિઓ જુદી, એનાથી મુનિઓ એમ દ્રવ દ્રષ્ટિ તો એમને મુખ્ય હોય છે, એટલે દ્રવ અપેક્ષા એ પણ એમાં પણ દ્રવ દ્રષ્ટિ નાયક જુદો રહે છે. એમ જ્ઞાનની જે પર્યાય પ્રગટ થઈ એમાં પણ એક નાયક એવી રીતે રહે છે. નાયક જે દ્રવ અપેક્ષા એક નાયક, એક નાયક જ સ્વતઃ જ નાયક છે. જ્ઞાનની પર્યાય પરિણમે એ પણ પર્યાય છે. પ્રમત અપ્રમતની પર્યાય એ પણ પર્યાય છે. એ પર્યાયમાં દરેક પર્યાયમાં નાયક નાયક રહે છે. ભલે કરતા કર્મનો અનન્ય એ અપ્રમત દશા એ સાધનાની પર્યાય, એ સાધનાની પર્યાયનું એને વેદન છે, એમાં એ પરિણમે રહ્યો છે તો પણ એ નાયક છે. જ્ઞાનની પર્યાયમાં પરિણમે તો જ નાયક છે.
સંમત અપ્રમત થી તો રહી જ કીધું, અને કરતા કર્મ નું અનન્ય પણ એમાં રહી શબ્દ વાપર્યો નહીં, તો એ બંને કેવી રીતે?
એમ જુદું નાયક એમ કે આમાં કરતા કર્મ પોતે સ્વરૂપ પ્રકાશનમાં પોતે જ્ઞાન પ્રકાશ કરે છે, જ્ઞાન જાણે છે. પોતે જાણવાની અપેક્ષા લીધી ને એટલે જાણે છે. જાણવાની અપેક્ષા અનન્ય છે તો નાયક. નાયક ને જાણવાનું કીધું, નાયક તો જાણનારો છે, એટલે જાણનારો જાણે છે. જાણે છે તો નાયક તો એની સાથે એ પર્યાયની સાથે દ્રવ તો દ્રવ જ રહે છે. જાણવાની અપેક્ષા આવી એટલે એને જાણવા અહીં નાયક કહે છે. જાણવાની અપેક્ષા ને કારણે એને અનન્ય કીધું. એટલે અપ્રમત ની સાધના ની પર્યાય છે એટલે એને એનાથી ભિન્ન ઉપાસવામાં કીધો. પણ આ અનન્ય કેમ કે જાણવાની પર્યાય છે માટે એને અનન્ય કીધો. એ અપેક્ષા દ્રષ્ટાંત આપીને પણ એને સિદ્ધાંત સાબિત કરે છે. જાણ નાયકમાં જાણવાની મુખ્યતા, નાયક જાણવાનું કાર્ય કરે એટલે ભી નાયક જાણતો હોય તો એમ કે નાયક તો જાણવાનું કામ કરે. એ જાણવાથી એને જુદો કેવી રીત માનવો એમ કે ઓલું પ્રમત અપ્રમત તો એક સાધનાની પર્યાય થઈ, પણ આ એક જાણવાની પર્યાય એ તો એનો સ્વભાવ છે. નાયક પોતે સ્વતઃ એ જાણવાની પર્યાય તો એનો સ્વભાવ છે. એ જાણવાની પર્યાય થી એને ભિન્ન એનાથી અશુદ્ધ ન થતો એમ કેમ માનવું? જાણનારો છે અને જાણે છે, કારણ કે જાણનારી પર્યાય જાણે છે તો એ પર્યાય પૂરતો થઈ નથી જતો, એ અખંડ જ રહે છે. એમાં અનન્ય થાય તો એ પર્યાય પૂરતો થઈ નથી જતો.
પર્યાયનું કારણ કે જ્ઞાનીને ઈચ્છા નહીં હોવાથી પરિગ્રહ નથી, તેથી આહારને ગ્રહણતા નથી, અને સાથે જ દર્પણમાં આવી પડતા પ્રતિબિંબની માફક આહારને જાણે છે. અહીં દર્પણનું દ્રષ્ટાંત આપીને કહ્યું, તેમાં શું આશય સમજવો?
દ્રવ દ્રષ્ટિની અપેક્ષા એ માત્ર જાણે છે, આહારને ગ્રહણ કરતો નથી, આહારને છોડતો નથી. નાયકમાં કોઈ આહાર નથી, નાયક કઈને ગ્રહણ કરતું નથી, માત્ર જાણે છે. એટલે પ્રતિબિંબ જેમ કઈ પ્રતિબિંબ હોય એ માત્ર કઈ ગ્રહણ કરે કે છોડે એવું પ્રતિબિંબમાં હોતું નથી, એમ નાયક કઈ ગ્રહણ કરતો નથી, કઈ છોડતું નથી. એ દ્રવ દ્રષ્ટિમાં એ નાયક થી નાયક એટલે એ નાયક જ્ઞાતામાં કઈ આવતું નથી. અને જે આહાર છે એ ચારિત્રની એની અલ્પતા છે માટે પુરુષાર્થની નબળાઈથી થાય છે, એના જ્ઞાનમાં છે. પણ નાયકના દ્રષ્ટિમાં એને માત્ર એક દ્રવ દ્રષ્ટિમાં એને માત્ર પ્રતિબિંબની જેમ એમ જાણે છે. પ્રતિબિંબ એટલે કે કાંઈ એને ગ્રહતું નથી અને છોડતું નથી, એવો એનો આશય છે. બીજો કાંઈ એમાં આશય નથી. દ્રવ દ્રષ્ટિની અંદર તો કોઈ દ્રવ દ્રષ્ટિનું સ્વરૂપ એ દ્રવ્યનું સ્વરૂપ તમે જેટલું કહો એટલું ઊંચામાં ઊંચું હોય છે, તો પણ એમાંથી પર્યાય નીકળી જતી નથી. એમાં પુરુષાર્થની મંદતાની બધું સાધનાની પર્યાયની બધું સાથે રહે છે. દ્રવ દ્રષ્ટિનું જેટલું ઊંચું કહો એટલું સ્વરૂપ દ્રવ દ્રષ્ટિમાં આવે છે, અને એ વસ્તુનું સ્વરૂપ એવું છે. તો પણ એમાંથી પર્યાય જાગતું નથી. પુરુષાર્થ ની મંદતા હોય છે, ચારિત્ર ની દશા અધૂરી છે, એ જ્ઞાની ના જ્ઞાન માં છે.
જય હો, વિજય હો ભગવતી.